બાલભક્તો સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી મહારાજે અનેક પ્રકારે અનેક જીવનો ઉદ્ધાર કરી અને યદ ગત્વા ન નિવર્તંતે તદ્ધામ પરમમમ, જ્યાં ગયા પછી પાછું પડવાનું નથી એવું ભગવાનનું પરમધામ, ત્યાં મહારાજ જીવાત્માઓને અખંડ સુખિયા કરવાના વાસ્તે દયા કરીને એ ધામની પ્રાપ્તિ કરાવી છે. કોઈ પણ પ્રકારે, કોઈ પણ સંજોગે, કોઈ પણ જીવાત્મા પોતાના અક્ષરધામના સુખને માણી શકે એ ન્યાય. કોઈ પણ રીતે ભગવાન સ્વામિનારાયણ એ જીવાત્માને હર હંમેશ પોતાની મૂર્તિનું સુખ આપે એવા એ જીવને કરે છે. અને વાલા ભક્તો, એક તો વાત બહુ સ્પષ્ટ છે, અક્ષરધામમાં મૂર્તિના સુખ વિના બીજા સુખનો એક લેશ પણ નથી. નથી ત્યાં ખાવાનું સુખ, નથી ત્યાં ફરવાનું સુખ, નથી ત્યાં વિષયનું સુખ, નથી સ્ત્રીને પુરુષનું સુખ, નથી પુરુષને સ્ત્રીનું સુખ, કોઈ ઇન્દ્રિયોને કોઈ વિષયનું સુખ અક્ષરધામમાં નથી. એક પોતાની મૂર્તિનું જ ભગવાનનું સુખ અક્ષરધામમાં જીવને મળે છે. પણ એ સુખની ભક્તો વિશેષતા એ છે, એક ભગવાનના સુખે જ્યારે ભક્ત મુક્ત સુખ્યો થાય છે પછી એને પાંચ ઇન્દ્રિયોના સુખની જરૂર રહેતી નથી. મહારાજે વચનામૃતમાં કીધું એમ, એક ભગવાનના દર્શનમાંથી ને પાંચેય ઇન્દ્રિયોનું સુખ એક કાળે મહારાજ કે એક કળાવ છિન્ન પ્રાપ્ત થાય છે. તો એવા જે અક્ષરધામના સુખને ભોગવવાવાળા મુક્તને ભોગવવાળા ભક્તને જીવને ભગવાન અક્ષરધામમાં રાખી અને મૂર્તિનું મહાઅલૌકિક સુખ ભોગવાવે છે કેવળ દયાએ કરી. ભગવાનને આપણે ક્યાંય આપણે ત્યાં કોઈની જરૂર નથી. હો, કદાચ આ કથા સાંભળીને આપણને કદાચ એમ સંશય થાય કે સંકલ્પ પણ થાય કે ભગવાનને આપણા માટે કેટલી મહેનત કરવી પડે એમ, અને કેટલું કરે છે આપણને અક્ષરધામમાં લઈ જવા માટે જ ને. સહજ કદાચ એમ થાય કે ભગવાનને અહીંયા આપણી કંઈક જરૂર તો હોવી જોઈએ એમ, નહીંતર હું કામ આટલી બધી મહેનત કરે. થાય કે નહીં કે નો થાય? નો થાય એમ તો બહુ સારી વાત છે. પણ સહજ આ બધા પાસા ને આ બધું જોતા સહજ એમ થાય કે ભગવાન કેટલી મહેનત કરે છે. ભક્તજનો ભગવાનને ખાલી દયાએ ખાતર, દયાને ખાતર એ બધું કરે છે કે કોઈ પણ સંજોગે જીવ મારો મૂર્તિના સુખનો ભોગતા થાય, બસ એ જ એને લક્ષ્ય છે, એ જ એને સિદ્ધાંત છે. કોઈ પણ સંજોગે ભક્ત મારી મૂર્તિમાં જોડાય એ જ ભગવાનને લક્ષ્ય છે, મુક્ત સુખી થાય બસ એ જ. આપણી પાસે ત્યાં એને કોઈને કામ નથી, ત્યાં કંઈ હીરા નથી ગણવા, ત્યાં કંઈ ફેક્ટરીમાં કંઈ મોકલવા નથી આપણે, ત્યાં કંઈ ઓફિસમાં નથી બેહાડવા આપણે, એનું સુખ આપવું છે બસ ભગવાનની મોટે પર મને તો એમાં દેખાય છે. કોઈ નહીં સ્વાર્થ, નહીં કોઈ સંબંધ, છતાં પણ કેટલો ભગવાનનો દાખલો, કેટલી મહેનત, એ જ ભગવાનની ભક્તો મોટપ છે. નિસ્વાર્થ ભાવે, અને દુનિયામાં બે જ વસ્તુ એવી છે કે નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે, કોઈ સ્વાર્થ વિના કોઈ પ્રેમ કરતા હોય તે બે જ તત્વ દેખાય છે. બાકી તો આખી દુનિયા એ સુર નર મુનિ સબ કિય હિ રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. સુર મુનિ સબ કી એ રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. પણ ભગવાન તત્વ એવું છે કે નિસ્વાર્થ ભાવે જીવની સાથે હેત ને સ્નેહ કરે, કોઈ સ્વાર્થ નહીં, કોઈ સ્વાર્થ નહીં. અને બીજા એ તે ભગવાનની સાથે જે તદાત્મકપણે જોડાયેલા છે, જેને ભગવાન સિવાય બીજો તમામ પ્રકારનો અહમ ઓગળી ગયો છે, જેને હું પણ ટળે અને ભગવાન પણ જેને મનાણું છે, એવા એક ભગવત સંત કે ભક્ત એક એ નિસ્વાર્થ ભાવે જીવમાં હેતને સ્નેહ કરે છે. અને એક ભગવાન દુનિયામાં ત્રીજા કોઈ છે જ નહીં જે નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે. કોઈકને કોઈક સ્વાર્થ રહેવાનો રહેવાનો ને રહેવાનો હતો એ ભગવાન સ્વામિનારાયણ. અને એની સાથે આવેલા જે આ 500 પરમહંસો અક્ષરધામના મુક્તો આ બે આ દુનિયામાં એમ કહેવાય છે, આ કથા વાંચતા ને સાંભળતા એમ લાગે છે કે ભેટ વાળીને મીંડાશે, ભેટ વાળીને મીંડાશે. ગમે એમ કરીને અક્ષરધામમાં મોકલો, અક્ષરધામમાં ભક્તજનો રસ્તો એ જ દેખાડશે જેને નિસ્વાર્થ પ્રેમ છે, બાકી કોઈ અક્ષરધામનો રસ્તો નહીં દેખાડે. એક નાનો એવો બાળક કોઈ સંતો પાસે કથા વાર્તા સાંભળવા ગયેલો અને સંતોએ કથામાં વાત કરી કે આ જીવાત્માને સાચામાં સાચું મોટામાં મોટું કોઈ કામ હોય તો ભગવાન ભજવાય, બાકી તો આ બધા દુનિયામાં કામની કંઈક તાણ નથી, ગુણાતીતાનંદ સ્વામી કંઈક કરોડો કામ બગાડીને મોક્ષ સુધારવો એમ દુનિયામાં કંઈક કામની ખોટ નથી, પણ સાચું કામ મોક્ષ માટે તો ભગવાન ભજવાય એ છે. અને જાગ્યા ત્યાંથી સવાર પડ્યું એમ માંડીને એને મંડવું પડે એવું સંતો પાસે કથા વાર્તાની જ્યારે વાત સાંભળી ત્યારે નાનો બાળક એની માં પાસે જઈને કહે છે, માં મારે પૂજા લેવી છે, મારે ભગવાન ભજવાશે. તો એની માં કહે, હવે તું આવડો એવો તને આવું કોને શીખવાડ્યું, તને કાંઈ ખબર પડે છે એ કે સાધુ તો કોની વાત કરતા હોય, એ બધા વૃદ્ધ હોય ને વૃદ્ધ એ કે 80 વર્ષ પછીના જે નિવૃત્ત એને શું કહેવાય, મને એક શબ્દ એક રિટાયર્ડ મેમ્બર એવો કંઈક બીજો શબ્દ છે અત્યારે નહીં આવે. તો એની માં કહે છે એવાને ભગવાન ભજવાના હોય બેટા, આપણે તો હજી વાર છે, હજી 60 વર્ષ હેતો 80 વર્ષ હેતો કોઈ તો કે એવું હોય માં એમને, તો કે હા બેટા એવું જ હોય ને, તારે એ કે અમુક અમુક વાત મારી પાસે સમજવાની, બધી તને સંતો પાસેથી નહીં સમજાય. તો કે હારું માં. છોકરો બેઠો બેઠો વિચાર કરે છે, માં એમ કહે છે કે 80 વર્ષ પછી ભગવાન ભજવાનો હોય તો 80 વર્ષ પછીના બધા ભગવાન ભજતા હશે ને, એટલે આટો મારવા જો સમજા, ચોરે જો ને આ તો સારું છે, એવું કદાચ હશે કે નહીં હોય ખબર નહીં, પણ ગામડામાં એવા ચોરા હોય છે જ્યાં દાદા 8-10 બેઠા હોય ને ગામના ગપાટા મારતા હોય ને અલગ મુલકની વાતો કરતા હોય, છોકરો ત્યાં જઈને ઘડીક બેઠો, એમ છો કે આ બધા 80 વર્ષ વાળા છે એટલે ભગવાન ભજતા હશે એમ, આખા દેશની ચિંતા એ બેઠા બેઠા 8-10 ભાભા કરતા હતા. એ કે હવે ખબર નહીં હું થાય ભારતનું, એ કે વડાપ્રધાન એ કે ક્યાં એ કે હરખો હાલે છે, એ કે તમે હરખા હાલત વડાપ્રધાન હરખો છે બાપા. છોકરો બેઠો બેઠો સાંભળે છે બધું, આ ગામના બીજી ને ત્રીજી વાતો કરતો છોકરો ઘેર જઈને એની માને કહે છે, માં તું એમ કહેતી હતી કે 80 વર્ષ પછીના ભગવાન ભજે, તો એમાં તો મેં એ કોઈ ભાડ્યો નહીં ભગવાન ભજતો, કોઈના હાથમાં માળા નથી. તો એની માં કહે છે તું ક્યાં ગયો હતો, તો કે ગામને ચોરે ને ઓટે ને ઘણી જગ્યાએ દાદા ને બધાને જોયે 80 વર્ષના, પણ કોઈ ભગવાન ભજતા નથી. એની માં કહે તું પણ બીજે ભટકાણ હોય કે ત્યાં થોડા ભગવાન ભજે, તો ક્યાં ભજે, તો કે મંદિરે જા. અને ખરેખર છોકરો મંદિરે આવ્યો ને ત્યાં નહીં હોય આપણા, આમાં ઘણા દાદા હશે હો, હા સિટીમાં છે ને ગામડાઓમાં છે, જે ભગવાનના મંદિરોમાં પણ ભજન કરીને વૃદ્ધ અવસ્થાઓ પોતાનું છેલ્લું જે પાછું એ ગુજારતા હોય છે, માળા ફેરવતા ભજન કરતા હોય, છોકરો જોઈને હા બરોબર માં કે વાત સાચી એમ, કે આ વૃદ્ધ છે ને અહીંયા ભજન કરે છે. છોકરો આવ્યો એટલે એક દાદાએ બેહાડ્યો, કેમ એલા આજ કોઈ દીની મંદિરે આવ્યો, તો કે હું જોવા આવ્યો હતો ભજન કેમ કરે છે, કોણ કરતા હોય છે. પછી દાદાને છોકરાએ પૂછ્યું કે હે દાદા તમે કેદું ના ભજન કરો છો, ત્યારે દાદા કહે છે બેટા તારા જેવડા હતા ને ત્યારથી અમે મંદિરે આવીએ છીએ. શું દાદાએ કીધું, તારા જેવડા હતા ને ત્યારથી અમે ભજન કરીએ છીએ ને, એટલે બેટા અત્યારે બેહાય છે, બાકી મંદિરે બેહવું તો બહુ કઠણ છે, હારા હારા સત્સંગીને કઠણ પડે તો બીજાની તો ક્યાં વાત કરવી, કયો મંદિરે 5 માળા ફેરવી એ ઓટે ગમે એટલી કલાકો ને કલાકો કાઢ નાખે ન્યા કઠણ ન પડે, અહીંયા ખબર નહીં હું કીડિયું ચડે. દાદા કે તારા જેવડો હતો ને બેટા ત્યારથી આ મંદિરે ભજન ભક્તિ કરું છું. ત્યારે છોકરો કે મારી માં તો એમ કહેતી હતી કે 80 વર્ષે બધા કરે કે બધા ન બેહે અહીંયા, એ કે બધાથી બહાર બેહે ઓટે, એ કે આયા તો તારા જેવા હોય ત્યાંથી શરૂ કર્યું હોય ને ઈ બેસે. ત્યારે છોકરાએ માને કહેશે કે માં તું એમ કહેતી હતી કે વૃદ્ધ થાય પછી ભગવાન ભજાય, પણ ભગવાન ભજનારા એમ કહેશે બાળકપણાથી ટેવ પાડી હશે ને તો વૃદ્ધપણાને અહીંયા એ ટેવ એમનેમ રહેશે, બાકી અહીંયા બેહું બહુ કઠણ પડશે. માટે માં તું એમ કહેશો કે અત્યારે પૂજા નહીં તો એ હવે નહીં, હવે તો અત્યારથી જ પૂજા લેવી છે. મારો ભક્તો કહેવાનો ભાવ એ છે કે હાથ હારી માં હોય દીકરાનું હિત ઈચ્છનારી જ માં હોય, પણ ભગવાન ભજવામાં કદી એ અગ્રેસર નહીં થાય. એવો તો કોઈક માં હશે કે જે દીકરાને ભગવાન ભજતા કરશે, ગોપીચંદના જેવી કોઈકની માં હશે, હે એ બાલા ગામના પેલા ડોશીમાં જેવી કોઈક માં હશે કે ભગવાન સ્વામિનારાયણને શરણે પોતાના બે દીકરાને કરે. હે બાલા ગામ પંચાળાની બાજુનું ગામ છે. મહારાજ ગયેલા, મહારાજ ડોશીમાં ઉપર બહુ રાજી થયા, બહુ સેવા કરી. ડોશીમાં મહારાજને કે મહારાજ તમે જે માગો એ મારે આપવું છે. મહારાજ કે અમે જે માગ્યું તને જે વાલો હોય આપ. ડોશીમાં વિચાર કરે મહારાજે માગ્યું છે વાલી વસ્તુ તો હું મને વાલું છે. જૂના જમાનાનો સમય એમ છું, મારા ધણીના વખતના મારા કડલા હોનાના છે ને, ડોશીમાં વિધવા હતા. એ કડલા સહજ પતિધામમાં જાય એટલે વિધવાઓ કડલા એવું કંઈક પહેરતા ન હોય, એટલે એમ છું કે એ છે ને એ આપી દઉં મહારાજને. વળી વળતો વિચાર આવ્યો એના કરતાં મારું કંઈક બીજી વસ્તુ વાલી હશે ને રખીને પડી રહેશે તો. ત્યાં ગૌરી ગાય દેખાણી ઘરને આંગણે બાંધેલી એવી સરસ મજાની, આઠસેર આઠસેર દૂધ કરતી એવી હોજી ગાય ભાળે. એમ છું કે લે આ ગાયથી મને કંઈ કડલા વાલા નથી, મને તો આ ગાય વાલી છે. વળી વિચાર કરતા કરતા એમ છું ગાયથી તો કોઈ બીજું વાલું નથી ને. સ્મરણ કરતા કરતા એમ છું કે લે મારા બે દીકરા જવાન યુવાન, એથી મને કોણ વાલું હોય, વિધવાનો આધાર મારા દીકરા, એથી મને કોઈ વાલું નથી. વિચાર કરતા એમ થયું પણ બે દીકરાને હું કદાચ વિશ્વાસથી મહારાજને હોંપી દઉં, પણ દીકરા મને આ વાતને સ્વીકારશે કે નહીં, એમ મારી વાતને સ્વીકારીને ભગવાનને શરણે થશે કે નહીં. પણ સંપ્રદાયનો ઇતિહાસ નોંધ લે, દીકરાઓ જ્યારે ઘેરે આવે ને ત્યારે એની માં કહેશે બેટા મહારાજ આવ્યા હતા. તો કે એમ, તો કે હા હું મહારાજની સેવા કરી રાજી કર્યા. તો કે હા દીકરાઓ રાજી કર્યા, મહારાજે એવું કીધું છે કે તને વાલો વસ્તુ હોય આપજે માજે, તો મને તો તમે બે દીકરા વાલા છો, શું કરું હવે. મૂંઝવણમાં મુકાણી હું તો. ત્યારે દીકરા કહેશે માં ભગવાન જેવું પાત્ર માગવા આવ્યું હોય, હે લક્ષ્મી ચાંદલો કરવા આવ્યો હોય, ત્યારે માં મોઢું ધોવા ન જવાય, જાલ અમારા બે ના કાંડા અને ભગવાન સ્વામીને શરણે કરી દે, આવો ભગવાન માગનારો મળ્યો, હે ન તું વાટ હું જોશો. અને દોશી માનું હૃદય એમ કહેવાય છે એ વખતે ભાવથી નીતરી ગયું છે ને આંખમાં આહુડા આવી જાય, ધન્ય છે મારા બે દીકરાને. અને ભગવાન સ્વામિનારાયણને પહે જઈ અને એ બાલા ગામના ડોશીમાં મહારાજને શરણે કર્યા અને બેને મહારાજે સાધુ કર્યા. કહેવાનો ભાવ કે કોઈક આવી માં હોય જે પોતાના દીકરાને સાધુ કરે, પણ એ જ માં એમ ભગવાનને શરણે કરી શકે કે જેનું મન ભગવાન સ્વામિનારાયણની સાથે, કે જેનું મન ભગવાનના સ્વરૂપના આકારે તદાકાર થયું હોય એ. બાકી કોઈની ભલે એ માં હતી પણ એને સંતોએ સંતની ઉપમા આપી છે, ભલે સ્ત્રીના દેહમાં હતી પણ હતી હકીકત સાધુ હૃદયથી. તો કહેવાનો ભક્તો ભાવ એ છે કે આ દુનિયામાં બે જ વ્યક્તિ એવી છે કે જે નિસ્વાર્થ ભાવે આપણી ભક્તજનો સંભાળ લે એવા એક ભગવાન, અને બીજા છે ભગવાનને આકારે જેની વૃત્તિ થયેલી એવા જે ભગવાનના ખરેખરા સંત. તો નિષ્કુળાનંદ સ્વામી એમ બતાવે છે એવા સંતની જેણ રક્ષા કરી સેવા કરી એને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ આપે છે. સાથે સાથે બીજો મહિમા નામનો આવતો હતો. આ વારે મહારાજને પોતાનું જે નામ લે એ તમામને ભગવાન સ્વામિનારાયણ કહેશે મારે અક્ષરધામ આપવું છે. હજારોને મોઢે ભગવાને પોતાના નામ લેવડાવ્યા છે, ગમે તે યોગે ગમે તે ભોગે. હે વળતો મહારાજે બીજો વિચાર કર્યો છે કે હજી પણ કંઈક કલ્યાણમાં હજી કંઈક સસ્તું કરું એમ. સેલ હોય ને સેલ, દિવાળી ઉપર સેલ ખોલે એમ ભગવાન સ્વામિનારાયણ સેલ ખોલ્યો. બોલ ગમે એમ કરીને જીવને અક્ષરધામ આપવું છે. એ મા વિનાશીએ કર્યું સોંગુ કલ્યાણ, જે જડે નહીં મોટા જોગીને તે વર્ણાશ્રમે કર્યું આજ. મોટા મોટા યોગી ને સ્વામી કે જે મહા મહેનતે સાધનાના અંતે જે કલ્યાણ ન જડે એ કલ્યાણ આજ અવિનાશી ભગવાન સ્વામીને આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને એ કલ્યાણ ને સોંઘું કર્યું. બોલો, અને હકીકત સોંઘું જ કર્યું છો. હા, ટકેશેર ભાજી જેવી વાત છે. એટલું મોંઘું કલ્યાણ જન્મો જન્મ ઋષિ મુનિઓ સાધના કરવાથી જે વસ્તુ નો જડે એ ભગવાને આપીશ.
વળતું વાલ મે વિચાર્યું ઉત્સવ કરવાયને કમ સહુજન મળે સામટા સમજાય સહુ ને વિવેક અખંડ રહેશે ઉત્સવ એ હ નથી એક નથી એક બે વરસની વાત માટે ઉપાય બીજો કરો જેથી થશે સહુ રળિયાત.
મહારાજ કે મોટા મોટા ઉત્સવ કરું, હજારો લાખો મનુષ્યને ભેળા કરું, એક ઉત્સવ બે ઉત્સવ ની અખંડ એ ઉત્સવ રે એમ એવા ઉત્સવ મહારાજ કે પ્રવર્તાવ તો એ ઉત્સવના નિમિત્ત શું બનવું, કેવી રીતે ઉત્સવ કરવા? તો મહારાજે વિચાર કર્યો,
મંદિર કરાવું મોટા અતિ મૂર્તિઓ બે સારું માય સુગમ સહુ નર નાર ને પૂજે સ્પર્શ છે લાગે પાય.
મહારાજ કહે છે ઉત્સવ માટે માધ્યમ તો મંદિર કરું. અને ભક્તો આપણને હાવ વાત સમજાય એવી ચોખ્ખી, આજ આપણે બધા બેઠા છીએ, કથા વાર્તા કરીએ, ભજન કરીએ, જે કાંઈ કરીએ, પ્રસાદ લઈએ, દર્શન કરીએ, શું માધ્યમ છે આજનું? મંદિર કે બીજું કાંઈ? મંદિર છે, પ્રતિષ્ઠા થઈ, પાટોસો નિમિત્તે આજ ભેગા થયા છીએ. તો ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ આપણે અત્યારે ગોઠવી રહ્યા, ઉત્સવ કરી રહ્યા છે, એનું નિમિત્ત કોણ થયું? મંદિર છે. તો ભગવાન સ્વામિનારાયણનો આ પૂર્ણ પહેલો સંકલ્પ છે, કારયિત્વા મંદિરાણી. સત્સંગ જીવનના ત્રણ ગુઢ રહસ્યમાં આ પહેલો મુદ્દો, અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણને આ પંચ ભૌતિક દેહમાં થી ભગવાન સ્વામી વિદાય થયા પછી પણ અક્ષરધામમાં એનો એ રાહ હંમેશા શરૂ રહે એને વાસ્તે પહેલા આ ત્રણ સંકલ્પમાં આ પહેલો ગુઢ રહસ્યનો સંકલ્પ મહારાજ કે કાર ઇતવા મંદિરાણી. અહીંયા એમ કહેશે, મંદિર કરાવો મોટા અતિ મૂર્તિઓ બેસારું માય સુગમ સહુ નારને પૂજે સ્પર્શે લાગે પાય. તો મોટા મોટા મહારાજ કે મંદિર કરાવું ને મંદિરોમાં એવી સુંદર મૂર્તિઓ પધરાવું કે જેને કરીને એને યોગે કરીને હજારો લાખો જીવ ઉત્સવમાં આવશે, મંદિરના દર્શન કરશે, કંઈક સેવા કરશે, કંઈક વસ્તુ પદાર્થ અર્પણ કરશે, એને મહારાજ કે મારે અક્ષરધામ આપવું છે. બોલો, અને ઇતિહાસો સાક્ષી પૂરે છે કે ભગવાન સ્વામીને મંદિર માટે એટલું સસ્તું કલ્યાણ કર્યું છે. ઉનાનો પ્રસંગ ભક્ત બહુ પ્રસિદ્ધ છે. સંતો મંદિર કરાવતા હતા ઉના ગામમાં, તમે કદાચ વેળાવર એ બાજુ કંઈક છે, હે? હા, તે મંદિર કરાવતા હતા તો સહસ મંદિરો એટલે કોઈ રેતી પડી હોય, ઈટું પડ્યું હોય, કાંકરા પડ્યા હોય, માટી આસે તેસે બધું બજારમાં જ હોય. એમાં એક હામા દરવાજામાં એક ડોશીમાં કુસંગી હાવ કે જેને સત્સંગ જેવી કોઈ અસર જ નહીં એમ, દરરોજ સંતોને ગાળો દે, માળા પીટીયા મૂંડિયા એક અહીંયા મંદિર કરે છે ને બધું બજારમાં નાખે છે ને અહીંયા કાંઈ હાલવાનો રસ્તા રાખતા નથી. ઘણી વખત આપણે ગાળો ખાધી છે, એવા કાંઈ આયોજન કરાવે, ઘણા દેતા હોય, એ હજી ચાલુ જ છે ટૂંકમાં. તો ડોશીમાં દરરોજ સંતોને ગાળો દે, એક વખત તો રસ્તો ખબર નહીં, કંઈક રસ્તો પડે છે પદાર્થ એટલે રસ્તો બંધ થઈ ગયો, ડોશીમાં ક્યાંક જવો આવો ને એને જવાણું નહીં, દાહ ચડ્યો રોંઢે બેઠી બેઠી ઓલી લસણ ઓલું વાટે, પેલા આવડા પથ્થર રાખીને લસણની ચટણી બનાવતા, તો એ લસણ બેઠી બેઠી વાટે છે, ડાય સડીક માળા સાધુડાએ તો હેદ કરી નાખી એમ, બજાર ખુલી જવા દેતા નથી. એમાં સંતો બરોબર દરવાજેથી નીકળ્યા અને સંતોને ભાળી ગયા ને એ દાજ હોતો પથરાનો ઘા કર્યો, એ કે આ માળા એકાદ ને આટી જાવ ને તો અહીંથી વૈયા જાય ઉપાધિ માટે એમ, એ પથ્થરનો ઘા પીડ્યો ને ભગવાનને કરવું, ઘા માર્યો ને ભગવાનને કરવું ને, તો સંતો થોડાક આગળ નીકળી ગયા, પથ્થર કાંઈ વાગ્યો નહીં, દોડતો 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 મંદિરના પાયામાં જઈને પીડ્યો. અને પછી તો સંતોએ મંદિરે પણ પૂરું કરી નાખ્યું, ડોશીમાં થોડાક વર્ષ થયા ને દેહ પીડ્યો, અને ત્યારે ભક્તજનો એવી ઘટના ઘટી છે કે અનંત કોટી બ્રહ્માંડ નો ધણી ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને ડોશીને તેડવા આવ્યા. ડોશીમાં કે તમે કોણ? મહારાજ કે અમે સ્વામિનારાયણ ભગવાન. ડોશી કે પણ મહારાજ કે અમે તેડવા આવ્યા છીએ, હાલો વિમાનમાં બેહીન અક્ષરધામમાં તમને લઈ જવા મહા સુખિયા કરવા. ડોશી કહે પણ મેં તમારું કોઈ ભજન કર્યું નથી, કોઈ સેવા કરી નથી, હું તો તમારા સાધુને ગાળો દેતી પથરા માર્યા છે મેં તો. મહારાજ કે એ ગુના બધા માફ કર્યા છે મેં. શું કામ? તો કે મારા મંદિરમાં તારા હાથ દ્વારા એક પથ્થર પીડ્યો છે, મારા મંદિરના પાયામાં તારા હાથથી એક પથ્થર પીડ્યો છે, એ પૂર્ણ પ્રતાપે. ડોશીમાં કે મેં કોઈ કોઈ પથ્થર નાખ્યો ને પાયામાં. ઈ વખતે મહારાજે પેલો ગડગડિયો પથ્થર દેખાડ્યો કે જો આ ડોશી, આ તારો પથ્થર ક્યાંય તને દેખાય છે? તો કે હા, એ તો મારે ઓલો લસણ વાટવાનો પથ્થર છે. હા, એકવાર સાધુને માર્યો તો મેં. મહારાજ કે સાધુને માર્યો પણ વાગ્યો નહીં, એ પથ્થર પાયામાં પીડ્યો, એ પૂર્ણ પ્રતાપે તને અક્ષરધામ આપું છું. બોલો, આટલું સસ્તું દુનિયામાં તમને જોટો ન જોડે. આ ભગવાન સ્વામિનારાયણની દયા. એટલા માટે સ્વામીને લખવું પડે છે એમાં આજ અવિનાશીએ સોંઘું કર્યું કલ્યાણ. આજથી આથી પછી સોંઘું તમે વિચારો હવે કઈ હોય તો કયો. હે, આ ભગવાન સ્વામિનારાયણની દયા ભક્તજનો વિચારજો. ક્યારેક બેઠા બેઠા રાતે હુતા હુતા નવરા પડો તો આ મહિમા વિચારજો ભક્તજનો. ત્યારે હૃદયમાં કેફ ચડશે સ્વામીની જેમ, હે, શું મારો મહારાજ કેટલો દયાળુ છે, જેની દયાની કોઈ સીમા નથી. એવા ભગવાન સ્વામિનારાયણ આજ મારા તમારા જેવા જીવને અક્ષરધામમાં લઈ જવા માટે મંદિરોનો પ્રારંભ કરાવે છે. એમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પહેલું વહેલું સંપ્રદાયમાં મંદિર કોઈ જો કર્યું હોય તો અમદાવાદનું છે. આનંદાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે સ્વામી જાઓ, અમદાવાદના હરિભક્તોનો બહુ ભાવ છે, કારણ કે મંદિર હોય તો સહજ સેવા થાય, મંદિર હોય તો સંતનો યોગ થાય. એટલા માટે મહારાજ આનંદાનંદ સ્વામીને કહે, સ્વામી તમે જાઓ, બહુ કુશળ છો મંદિર કરાવવામાં હું, કારણ કે મંદિર કરાવવા એ બહુ કઠણ છે. હા, તમારા ખિસ્સામાંથી પૈસા કેમ કાઢવા, એ તો કઠણ, એ આવડતું એથી જ નીકળાય, હું નહીતર તો ઊંડા જતા રહે એમ, સમજ્યા? એટલે મંદિર કરાવવું ને એ બહુ કઠણ છે હરિભક્તોના ખિસ્સામાંથી પૈસા. એટલા માટે મહારાજ કહે છે આનંદાનંદ સ્વામી, તમે બહુ કુશળ છો એમ, કેમ પૈસા હરિભક્તો પાસેથી કઢાવી મંદિરના કામ કરવા. જોકે મહારાજ કઈ કોઈનું રાખતા હોતા નથી, પણ એ ટાણે સમજવું ને એ બહુ કઠણ છે. એકનું અનેક ગણું આપવાના જ હોય, પણ એ વખતે વાત ગળા હેઠળ ઉતરવી બહુ કઠણ. મહારાજ સ્વામીને કહે, સ્વામી બહુ તમે કુશળ છો માટે જાઓ અને અમદાવાદમાં મંદિર કરાવો. અને આનંદાનંદ સ્વામી ગયા છે અને ભક્તજનો, આનંદાનંદ સ્વામીએ અમદાવાદના મંદિરના પાયા નાખ્યા અને ત્રણ શિખરનું ભક્તજનો જબરજસ્ત મંદિર સંપ્રદાયમાં પહેલું વહેલું અમદાવાદમાં બાંધ્યું છે. અને મહારાજ એમ કહેવાય છે, નરનારાયણ દેવની મૂર્તિ પ્રતિમા એમાં પધરાવી છે. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બધા સંતો મહારાજને કે સ્વામી, મહારાજ તેમ બહુ સરસ નિર્ણય કર્યો, કારણ કે આ ભરતખંડના રાજા નરનારાયણ ભગવાન છે. આજ સુધી કોઈ જગ્યાએ નરનારાયણ દેવની પ્રતિમા પધરાવેલી નથી. આ માટે મહારાજ તમે જે કામ કર્યું એ તો બહુ સરસ કર્યું. મહારાજ કે વિચારીને કરતા હોય ને આમ. અને ભક્તજનો, આપણે બધા ભજન ભક્તિ સત્સંગ આ મુંબઈમાં રહીને કરી શકીએ એનું કારણ જો કોઈ હોય ને તે નરનારાયણ દેવ છે. હા, મહારાજને વચનામૃતનો પ્રશ્ન પૂછાણો છે. ભગવાનના ભક્તને મહારાજ કહે નરનારાયણ દેવ છે, એ પોતાના ભક્તને અર્થે નરનારાયણ બદ્રિકાશ્રમમાં રહ્યા થકા તપશ્ચર્યા કરે છે. શું કામ? તો કે પોતાના ભક્તને, હા, તત્કાળ જપ તપ વ્રત દાન એ બધું તત્કાળ ઉગે, એનું તત્કાળ જે કાંઈ તપ કરે એનું ફળ ભગવાનને મુમુક્ષુને આપે, અને જેણે કરીને મુમુક્ષુ તત્કાળ ભગવાનના માર્ગે હાલવા માંડે એ વાસ્તે નરનારાયણ ભગવાન તપ કરે છે. અને આપણે બધા બચ્યા છીએ તો એ પ્રતાપે, એના તપને આધારે ભક્તજનો આપણું હાલે છે. બાકી આપણે ત્યાં શ્યામ સામે જેમ તપ કરીએ છે કયો? હા, એ નરનારાયણના પ્રતાપે આપણું હાલે છે કયો? તો વાલા ભક્તજનો, નરનારાયણ દેવની ભગવાન સ્વામિનારાયણે અમદાવાદ મંદિરમાં પ્રતિષ્ઠા કરીને બહુ સુંદર ભવ્ય મહોત્સવ કરાવ્યો છે. ને એમ કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ એ વખતે 84 કરી, મેં એ પ્રસંગ આગળ કથામાં કીધો હતો, 84 કરાવીને મહારાજે બહુ બધા બ્રાહ્મણોને જમાડ્યા. અને પછી એમ કહેવાય છે બ્રાહ્મણોએ નિષ્કુળાનંદ સ્વામી બટકું ભર્યું, પછી મહારાજ સભા કરીને બધાને વશ કર્યા, પછી છેલ્લે મહારાજ કે તમે જે માગશો એ આપશું. ત્યારે બ્રાહ્મણો એમ કહેવાય છે, અખાદ્ય વસ્તુ માગીને મહારાજ ઉદાસ થઈ ગયા. પછી જેતલપુર આવ્યા, ત્યાંથી ધોળકાની રાણીમાં રહીને રાત્રિ અને વચનામૃતમાં એ વાત બધી પ્રસિદ્ધ છે. બહુ ઊંડા જવું નથી, કારણ કે હજી બહુ મોટો જે મહારાજનો સિદ્ધાંત છે એ સુધી આપણે પહોંચવું છે. તો અમદાવાદના મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ નરણાદેવની મૂર્તિ પધરાવી જય જયકાર કરી અને મહારાજે સર્વ હરિભક્તોને આજ્ઞા કરી છે કે આ દેવની તમે નિત્ય પ્રત્યે સેવા કરજો, આમાં જે સંતો રહે એની તમે ખૂબ સેવાથી ભાવથી એને રાખજો અને ભજન ભક્તિના સત્સંગના દર્શનના બધાએ નિયમ લેવા. ત્યાર પછી નિષ્કોળાનંદ સ્વામી અહીંયા વડતાલ મંદિરની વાત કરે છે. જોકે બીજું મંદિર ભુજનું કર્યું છે, પણ પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કોળાનંદ સ્વામી બીજા મંદિરને ન્યાયમાં વડતાલ લખે છે. તે વાલા ભક્તો, જો આપણે સ્વામીના આધારે જ વડતાલ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ એ તૈયારી કરાવી રહ્યા છે અને એમ કહેવાય છે કે બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા છે કે સ્વામી તમે જાઓ વડતાલમાં, ગુજરાતના ગામડામાં બ્રહ્માનંદ સ્વામી હશે તો કામ થાય. અને એમ કહેવાય છે બ્રહ્માનંદ સ્વામીને કહે છે એક શિખરનું મંદિર બનાવો, બધા હરિભક્તોનું દર્શનનું કથા વાર્તાનું મંદિર સંતો હોય બધું સુગમ પડે. બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે હારો મહારાજ, એક શિખરનું મંદિર કરશું. ત્યાં જઈને મંદિરે વિચાર સ્વામી કરે છે કે આવડું મોટું ભગવાન સ્વામિનારાયણનું ધામ અહીંયા બનશે, એક શિખરનું મંદિર કરશું તો બહુ હંકડા જ પડશે. સ્વામીએ આપણો બધો વિચાર કરેલો કે આ બધા મુંબઈવાળા દર પૂર્ણિમે આવે છે, સુરતવાળાને આખી આખી ટ્રેનો ભરાય ભરાય, અને એક શિખરનું મંદિર કરશું તો બધા હામશે ક્યાં. એટલે સ્વામીએ 9 શિખરનો પાયો નાખ્યો. કેટલા શિખરનો? 9 શિખરનો પાયો નાખ્યો. અને એ વખતે સંતોને હરિભક્તો હતા એ વિચારમાં પડી જાય, કર આ સ્વામી પણ કાંઈ વિચાર વગરનું કામ કરે. 9 શિખરનો પાયો એમ કહેવાય છે, એ પાયામાં 9 લાખ ઈંટ હમાણી છે. કેટલી? આ મોટી ઈંટો, અત્યારની ઝીણી ઝીણીની મોટી મોટી ઈંટો, એ વખતે 9 લાખ ઈંટો એમ કહેવાય છે હમાણી છે. અને મહારાજને કોઈ ભક્ત જઈને ફરિયાદ કરી કે મહારાજ તમારા બ્રહ્માનંદ સ્વામીને કંઈક સમજાવો, કેવડું મોટું મંદિર કરવાનો પાયો નાખ્યો છે, તૂટી જાઓ તો પૂરું નહીં થાય, હું આપણે કામ ટૂંકમાં કરવું છે. અને સ્વામીએ બધો મોટો પાયો નાખ્યો. પછી મહારાજે ચિઠ્ઠી લખીને મોકલી બ્રહ્માનંદ સ્વામી ઉપર. સ્વામીએ મહારાજે સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે જોઈ જાણીને પાયો નાખો, હું હા બહુ મોટો, આપણી પહોંચ કેટલી છે એ વિચારવી, હે અપની પહોંચ વિચાર કે કરીએ તેથી દોડ. મહારાજે દોહો લખો કડી કે આપણે જેટલી પહોંચ હોય ને એવડી દોડ કરાય. હા, ઉતના પાંવ પસારીએ જેતી લંબી સોળ. શિયાળો હોય, કુવા ટાઈટ પડતી હોય ને પછી જેટલી હોળ હોય એટલા જ લાંબા પગ કરાય ને, બહાર પગ જાય તો શું થાય, ઠરે ને. મહારાજ કે એવડી જ, મહારાજ કે આપણે દોડ કરાય કે જેટલી આપણે પહોંચી શકતા હોય એવડી. માટે ભલા થઈને એક શિખરનો પાયો રાખી અને બાકી બધું ભૂરી જો અને એક શિખરનું મંદિર કરો. એવી રીતે મહારાજ પત્ર લઈને મોકલા. અને ત્યાં એમ કહેવાય છે નિત્યાનંદ સ્વામી આવ્યા. નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને સમજાવે છે કે રહેવા જો મહારાજ, ના પડે મોટું કરાય નહીં. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સ્વામી તમને ખબર છે આ મોટું ધામ બનનાર છે, અને અહીંયા તો મોટું આ 9 શિખરનું મંદિર ટૂંકું પડશે ભવિષ્યમાં, કરવા જો ને તમે ના પાડો. એકે પણ મહારાજ જો આ પત્ર લખ્યો છે તમારી ઉપર, વાંચો સ્વામી, વાંચો. એટલે સ્વામી પામી જાય કે મહારાજ ના પાડે પણ હવે પાયા કાયલા છે પૂરા જ કરાય ને. અને એમ કહેવાય છે બ્રહ્માનંદ સ્વામી હામો પત્ર લખીને એમ કહેવાય, સાહેબ સરીખા શેઠિયા વસે નગર કે માહી, હે ઉનકે આગે ધન કી ક્યાં કમી, જિસકી ઊંડી ચલે નવખંડ કે માહી. મહારાજને પત્ર લખીને મહારાજને કીધું, મહારાજ તમ જેવા ભગવાન આ પૃથ્વી પર વિરાજમાન હોય ને રૂપિયાની કમી પડે, હું કામ તમે ચિંતા કરો છો, હું હરિભગતને ઘેરે જમે જો લાખ લાખ કરોડ કરોડ રૂપિયા આપી દેતા હોય તો આ તો તમારું મંદિર થાય છે કયો, અને ભગવાને કરેલ શું એવું. મહારાજ કે દામ વિના દુખી થાય દાસ, એવો સ્વભાવ નહીં અમ પાસ. દામ કેતા રૂપિયા વિના મારો દાસ દુખી થાય એવો હું ભગવાન નથી, મારો ભક્ત કદી આ લોકમાં દુખી ન થાય એવો હું ભગવાન છું. બ્રહ્માનંદ સ્વામી કે તમે જો ભક્તને સુખિયા કરતા હો તો આ તો તમારું ધામ છે, આ 9 શિખરે ટૂંકા પડશે, કરવા જો મહારાજનું મનાય નહીં એવો પત્ર લખ્યો. એમ કહેવાય છે જીવુબાઈએ મહારાજને કીધું કે મહારાજ હું કામ ના પાડો છો, બ્રહ્માનંદ સ્વામીનો સંકલ્પ પૂરો થવા ગયો ને. મહારાજ કે લક્ષ્મીજી બોલી ગયા, હવે કાંઈ ના પડાય, એમ કહેવાય છે બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના, જોકે સંકલ્પ તો મહારાજનો, એમાં રહીન કરનારા તો બ્રહ્માનંદ સ્વામીને વિશે રહીન કરનારા કોણ? ભગવાન સ્વામિનારાયણ. પણ આ લોકમાં એક દેખાડવાને વાસ્તે મહારાજે આવી રીતે કરેલું નવ શિખરનો પાયો નાખી અને બ્રહ્માનંદ સાહેબ મંદિર તૈયાર કર્યું છે. ભગવાન સ્વામિનારાયણને મંદિર પૂરું થયાને સમાચાર આપીને મહારાજને તેડાવ્યા છે. બહુ સરસ રીતે મંદિરને સ્વામીએ સજાવ્યું છે. અને એમ કહેવાય છે કે મુક્તાનંદ સ્વામીની સાથે મહારાજ એ પ્રતિષ્ઠા માટે આવ્યા છે. અને મુક્તાનંદ સ્વામીને કમિયાળા ગામમાં રોકી અને પોતે પ્રતિષ્ઠા કરવા માટે વડતાલ પધારાને બહુ જબરજસ્ત મોટો સમયો મહારાજે કર્યો છે. અને એવી સુંદર મહારાજે મૂર્તિઓ તૈયાર કરાવેલી જેને વાસ્તે નિષ્કુળાનંદ સ્વામી લખે છે.
વળી પોતાની મૂર્તિ બે સારી રે તે તો સહુ છે બહુ સારી રે. વળી પોતાની મૂર્તિ બે સારી રે તે તો સહુ છે બહુ સારી.
એવી સરસ મહારાજે મૂર્તિઓ તૈયાર કરાવી અને નિષ્કુળાનંદ સ્વામી લખે છે ભગવાન સ્વામિનારાયણે એ મંદિર પધરા મંદિરને વિશે મૂર્તિઓ પધરાવી છે. જે મૂર્તિ બધા જ મૂર્તિઓ કરતાં સર્વોપરી મૂર્તિ છે એવી હરિકૃષ્ણ મહારાજની સાથે રાધા કૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, ધર્મદેવ અને વાસુદેવ આ મૂર્તિ મહારાજે પધરાવી છે.
હે વળી પોતાની મૂર્તિ બે સારી રે તે તો સહુથી છે બહુ સારી રે. વળી પોતાની મૂર્તિ બે સારી રે તે તો સહુથી છે બહુ સારી રે. હે એ મૂર્તિ મંગળ રૂપ રે સહુ જનને સુખ સ્વરૂપ રે.
વડતાલની વિશેષતા એ છે પોતાનું સ્વસ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ બધા દેવોની સાથે પધરાવ્યું છે. જે મૂર્તિ આ બ્રહ્માંડમાં જે કોઈ જીવાત્મા હોય એને માટે ઉપાસ્ય સ્વરૂપ છે. અક્ષરધામના સ્વરૂપના તુલ્ય એ અક્ષરધામની મૂર્તિ સમજો. એ હરિકૃષ્ણ મહારાજ સ્વામી કહે છે કે મહારાજ એમાં કોલ આપ્યો છે કે આ સ્વરૂપનું જે કોઈ ધ્યાન કરશે ને એને મહારાજ કે મેં અક્ષરધામ જરૂર આપશું. આ મૂર્તિ મહારાજ કે ફક્ત મૂર્તિ નહીં સમજશો, આ તો અમારું હાલતું ચાલતું બેઠતું ઉઠતું આ સાક્ષાત સ્વરૂપ છે. મહારાજ કે ભલા થઈને આમાં કોઈ બીજો ભાવ નહીં કરશો કે ધાતુની મૂર્તિ છે કે બીજી ત્રીજી મૂર્તિનો કોઈ પણ આનો ભાવ બીજો કોઈ ભાવ નહીં કરશો. મહારાજ કે આ સાક્ષાત સ્વરૂપ છે માટે આનું કોઈ ધ્યાન કરશે, આને કોઈ સેવશે, આને અર્થે કાંઈ વસ્તુ પદાર્થ ફૂલ હાર પુષ્પ પત્ર જે કઈ આપશે મહારાજ કે હું હથોહથ ગ્રહણ કરું છું એટલો આ મૂર્તિનો પ્રતાપ છે. મહારાજે બહુ મહિમા ગાયો છે. અને મહારાજે એમાં એ પણ એક વિશેષતા મૂકી છે કે અમારા દક્ષિણ દેશનો કોઈ પણ હરિભગત હોય એને કોઈ પણ વાતનું જો સંકલ્પ હોય તો મહારાજ કે લક્ષ્મીનારાયણ દેવ એના સંકલ્પ તમામ પૂર્ણ કરશે. અને આજ આપણે બધા સમજી શકીએ છીએ ક્યાંથી ક્યાંથી શેકથી લોકો ત્યાં દર પૂનમે જઈ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરે છે અને સુખિયા થાય છે. કયું દિન હોય તો એમ કહેવાય છે દિવાન થાય છે, દુખિયા હોય તો સુખિયા થાય છે. પુત્ર વિનાને પુત્ર આપે છે, બધી વાતે રોગી હોય તો નિરોગી થાય છે. જેવા જેવા જેના જેના સંકલ્પ એ તમામ સંકલ્પને એ મૂર્તિઓ સાક્ષાત રીતે પૂર્ણ કરે છે એવા ભગવાનના સ્વરૂપો વડતાલને વિશે એમ કહેવાય છે કે પધરાવ્યા છે. સાથે સાથે બીજા બધા ઘણા પ્રસિદ્ધિના સ્થાનો અહીંયા વર્ણન કર્યા છે કે ધર્મશાળા જ્યાં ભગવાન સ્વામિનારાયણ 496 વાર સંતોની પંક્તિમાં પોતે જાતે પીરશી અને એ પંક્તિ એ ધર્મશાળામાં ફેરાશે. એ અતિ પવિત્ર એ ધર્મશાળા છે. ગોમતીની તો વાત બહુ ન્યારી છે. ખુદ સ્વયં ભગવાન સ્વામિનારાયણ માથે ટોપલા લઈ અને ગોમતીને ગળાવે છે. એ પણ સુંદર મજાની એ ગોમતી છે. સાથે સાથે રઘુવીર બાગનું વર્ણન કર્યું છે. અનેક લીલાઓ મહારાજ ત્યાં કરે છે અને રઘુવીરજી મહારાજને અર્થે એ સ્થાન આપ્યું છે. અમારા આચાર્યજી હશે કે મહારાજ કે આ સ્થાનમાં રહેશે અને સદાકાળ અમે એના રક્ષામાં છીએ. જ્ઞાનબાગની વાત લખે છે કે મહારાજે બહુ મોટો ત્યાં ઉત્સવ કરેલો છે રંગોત્સવ. ત્યાર પછી તાળવન તળાવ કે જ્યાં ધર્મકુળ ખુદ ભગવાન સ્વામિનારાયણ એમ કહેવાય છે કે સામે જઈને ધર્મકુળને મળશે એવો અદ્ભુત વડતાલનો મહિમા છે. ખૂબ મહિમા ગાયો છે નિષ્કોળાનંદ સ્વામીએ ભગવાન સ્વામીના વચનના આધારે. અને સ્વામી એમ કહેશે કે અમે ખુદ જ્યાં ભગવાનની બહુ ભાવથી સેવા કરેલી છે. એ જ્યારે એમ કહેવાય છે મોટો ફૂલદોલનો ઉત્સવ હતો અને મહારાજને એમ થયું કે 12 સ્વરૂપે મારે દર્શન આપવા છે. નિષ્કોળાનંદ સ્વામીએ સંકલ્પને જાણી અને 12 દરવાજાનો હિંડોળો બનાવ્યો છે અને 2 આંબાને ડાળ વચ્ચે હિંડોળાને લટકાવીને ભગવાન સ્વામિનારાયણ એ હિંડોળામાં ઝૂલાશે. અને એ વખતે હજારો લાખો મનુષ્ય ઉમટો છે. સત્સંગ જીવન આદિ બીજા ગ્રંથોમાં બહુ વિસ્તાર કર્યો છે કે કોઈ એવું ઘર બાકી નહોતું, કોઈ એવી અટારી બાકી નહોતી કે જ્યાં માણસ ઊભું ન હોય, એમ કોઈ એવું વૃક્ષ બાકી નહોતું ત્યાં માણસ ચડીને દર્શન ન કરતો હોય. હજારો લાખોની જનમેદની ઉલટી છે, ઉમટી છે. મહારાજ વિચાર કરે છે એક એક જીવનું કલ્યાણ કરવું છે. ને એમ કહેવાય છે બ્રહ્માનંદ સ્વામી સુરાકા છે બધું બાજુમાં બેઠેલા. મહારાજ કે આ બધા વસ્તુ પદાર્થ કંઈક લાવ્યા છે, ગ્રહણ કેમ કરવું? અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી મહારાજને કે મહારાજ આપની સડી લાંબી કરીને જે કાંઈ વસ્તુ પદાર્થ લાવ્યા એનું ગ્રહણ કરો, આમાં કાંઈ નજીક કોઈ આવીને તમારી પાસે સેવા કરી શકે એવો સમય નથી. અને એ વખતે વાલા ભક્તજનો મહારાજે પોતાની સડી લાંબી કરીને 12 સ્વરૂપે દર્શન આપ્યા છે અને 12 સ્વરૂપે બધાની ભેટ સામગ્રીને મહારાજે ગ્રહણ કરી છે. બહુ અદભુતનો એ વખતનો પ્રસંગ છે. અને એ વખતે મહારાજે સુરા ખાચરને કીધું, સુરા ખાચર આ માણસો કેટલું કહેશે? અરે મહારાજ આમાં કાંઈ ગણતી થાય એવું મને લાગતું નથી. લાખો ને કરોડો માણસો છે મહારાજ, આની કોઈ ગણતી થાય એમ નથી. મહારાજ કે આનું કલ્યાણ થશે? સુરા ખાચર મહારાજને કે મહારાજ આ બધાના તો હું એમ માનું છું બહુ મોટા ભાગ દેહ પડતા હોય તો અક્ષરધામમાં જવાના સામે કોઈ જીવ બાકી ન રહે. મહારાજ કે ઓલી સાંકળીની વાવ યાદ આવે છે? એમાં એક બનેલો એવું સમજા કે મહારાજ જેતપુરથી આગળ એક ગામ છે અને ત્યાં મહારાજની પાછળ વાર પડેલી. હમ, અને એ વાર પડેલી મહારાજ ઘોડા લઈને ભાગ્યા અને જેતપુર આવ્યા. એમ કહેવાય છે કાળું ભાણા કાપડિયા ની બધા ભક્તો મહારાજને જોઈ ગયા. મહારાજને કે મહારાજ આટલા ઉતાવળા ક્યાં જાઓ છો? અહીંયા ભક્તો અમે છીએ ને ભાગી જાઓ એમ હાલતા હશે? અહીંયા ઠાકોર જમાડીને પછી જાઓ છે. મહારાજ કે નહીં હો, અત્યારે અમારી પાછળ વાર પડે છે. મનુષ્ય ચરિત્ર મહારાજ કર્યું છે. અત્યારે જો અમે અત્યારે ઉભા રહીએ ને તો એ પકડી લઈને અમને મારી નાખે, માટે અત્યારે જવા દો અમને, પછી ક્યારેક વાત. મહારાજને કહે નહીં, ઘર આંગણેથી ભૂખ્યા ભગવાન જાય અમને નો જામે, એમ જમીને જ જવાનું છે. મહારાજ કે એક કામ કરો, ઘરમાં કાંઈ જે કાંઈ હોય ને હાજર ઈ લાવો. હું અને એમ કહેવાય છે કાળો એ ભાણા કાપડિયા અને બધા ખેડૂત ભક્તો એટલે સહજ વાય. મહારાજ ત્યાં બેઠા સુરા ખાચર ને કે બસ હવે એ કે શાંતિ, હવે અહીં કોઈ નહીં આવે એ કે. પછી મહારાજ કે ઓલા ચડવું કરવું છે, પેલા નાહવું છે. મહારાજ સ્નાન કરી વાયમાં અને એમ કહેવાય છે સુરવાળ પહેરે છે. અને સુરવાળ પહેરતા પહેરતા એમ કે સુરા ખાચર આ વાવ કેવડી મોટી. અરે મહારાજ આવી વાવ તો મેં જિંદગીમાં કોઈ ક્યાંય ભાળી નથી, કેવડી મોટી વાવ છે. મહારાજ કે આમાં રાયના દાણા કેટલા હમાય? સુરા ખાચર મહારાજને કે મહારાજ રાયના દાણા આમાં કેટલા હમાય એનો કઈ આંકડો થોડો આવે? એ વખતે પાછો કોમ્પ્યુટર નહીં ને, નહીતર તો કદાચ હિસાબ કરે જો કે કોમ્પ્યુટરમાં એનો આંકડો તો આવે નહીં. એટલે મહારાજને કે મહારાજ આમાં કઈ હામે એવું ગણતરી થાય એવું નથી, આમાં તો કરોડો નો અબજો દાણા હામી જાય. મહારાજ કે સુરા ખાચર આ વખતે એટલા કલ્યાણ કરવા છે. એમ કહીને મહારાજે એક પાંચ સુરવાળના પાંચ બે પગ નાખ્યા. સુરા ખાચર રમુજી ખરા ને પાછા સખા ભક્ત. મહારાજને કે મહારાજ પેલા ચોયણો પહેરતા તો શીખો કલ્યાણની બહુ મોટી, તમે ભગવાને મોટા ને તમારા ગપ્પાય મોટા. એ કે
મારે કે લે ભણું ભૂલાઈ જોયું કે પછી મહારાજ પાછો પગ કાઢી એક પાંચમાં બે પગ કાઢીને પાછા હરખો સુરવાળ પહેર્યો. અને એ વખતે મહારાજે પછી કઈ કીધું નહીં મહારાજે, પણ આ વખતે જયારે વડતાલમાં જે મોટો મહોત્સવ કર્યો છે એ વખતે મહારાજે અંબારીને યાદ આપે સુરા ખાચર પેલી વાત યાદ છે સાંકળી ની? તો કે હા મહારાજ. મહારાજ કે વાયમાં દાણા કેટલા સામે? તો કે હા મહારાજ. મહારાજ કે એટલા મનુષ્ય? હા મહારાજ. આ તો એથી વધારે છે એમ. મહારાજ કે આ બધાનું કલ્યાણ નહીં થાય? અરે મહારાજ, આ અક્ષરધામ થી ઓરો રે નહીં, હું અષ્ટ આવરણ પાર અક્ષરધામમાં જઈને આ જીવ જાહેર પડશે એમ. એવી રીતે મહારાજે વડતાલમાં બહુ મોટા સમયા કર્યા છે. મહારાજે મંદિર કરાવીને બધા ભક્તોને સુખ્યા કર્યા છે. હવે આવે છે ગઢપુરની વાત. જોકે ગઢપુરનું મંદિર તો બધા મંદિરના છેલ્લે થયેલું છે, પણ નિષ્કુળાનંદ સ્વામીએ એમનો અહીંયા ત્રીજો ક્રમ લીધો છે. તો વાલા ભક્તજનો, ગઢપુરનો તો એ મહિમા એની વાત બહુ ન્યારી છે. નિષ્કુળાનંદ સ્વામી પણ આમાં બહુ ઊંડા ઉતર્યા છે. ગજબ છે ગઢપુરની વાત તો હે. હજારો ઉત્સવ, હજારો સમૈયાન, હજારો ભક્તો અને ભક્તજનો અક્ષરધામમાં ત્યાંથી મોકલાશે. અને એમ કહેવાય છે કે સોયના નાકાની જેટલી જગ્યા પણ ગઢપુરની પ્રસાદી વિનાની નથી એમ. ભગવાનના ચરણાર વિનથી એક એક ભૂમિ પ્રસાદીની, એક એક રજ પ્રસાદીની થયેલ છે. ગઢપુરનો મહિમા તો ગજબનો છે એમ. તેની કોઈ પણ રજ ને ભક્તો એમાં અળોટશે ને માથે ચડાવશે ને તો એના માટે ઓછું છે. જેટલો ગઢપુરનો મહિમા સમજો એટલો ઓછો છે. હરિચરિત્રામૃત સાગરમાં એક વાત લખી છે આધારાન સ્વામીએ કે જે કોઈ ભક્ત, જે કોઈ સંત એને હકીકત જો ભગવાનનો મહિમા હોય ને તો જે સ્થાનમાં ભગવાન વધારે રહ્યા છે ને એનો એને વધારે મહિમા હોવો જ જોઈએ એવા શબ્દ લખ્યા છે. અને ખરેખર ગઢપુરનો મહિમા ગજબનો છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી આપણા બધા જીવને અક્ષરધામમાં મોકલવાના બધા નિર્ણયો લે છે. કયો કરોડો જીવને ઉદ્ધાર કરવાના નિર્ણયો એ દાદા ખાચરના દરબારમાં લેવાના છે. દાદાના દરબારને તો કરોડો કરોડ દંડવત છે. જેટલું કરે એટલું એના માટે ઓછું છે. તો ત્યાંથી એમ કહેવાય છે કે મહારાજે બહુ બહુ જીવને તારવા માટે નિર્ણયો લીધા છે. અને વાલા ભક્તજનો, એ સમયના એ ભક્તજનો એ વાત જ ક્યાંક જુદી છે. મહારાજ એ વખતે બોલેલા ગમે એમ કરીને જીવને અક્ષરધામમાં લઈ જવાશે, આ સુખી કરવાશે. બીજે ત્રીજે કઈ જવાનું હશે ને મહારાજ કે મરોડી મારી મરોડીને અક્ષરધામમાં લઈ જવાશે. કયો આ ધોકો લઈને મહારાજ કે ઉભા રહે છું, માયામાં જાતો છું, ત્યાં ધોકો મારીને પાછો વાળશું અક્ષરધામમાં લઈ જાય, બોલો. એવા નિર્ણયો લીધા છે. એટલા માટે સ્વામી લખે છે, જીવા જોરે શુજાવા છે લઈ રે, સુખી કરવા છે સુખ દઈ રે. જીવા જોરે શુજાવા છે લઈ રે, સુખી કરવા સુખ દઈ રે. હચે જીવને જાવાનું બીજે રે, પણ જાવું પડ શેરી જેખી જે રે. કેવા શબ્દો છે! હે હશે જીવને જાવાનું બીજે રે, પણ જાવું પડ શેરી જેખી જે રે. કદાચ બીજે જીવ જવાના છે ને, કોઈ મહારાજ કે રીજીન જાય તો વાંધો ને, મેં કે ખીજવીને લઈ જાવ અક્ષરધામમાં. આ નિર્ણય ગઢપુરમાં લેવાના, બોલો.
હે એમાં નહીં પડે કેણે ફેર રે, શીત કહેરાવો છો વેર વેર રે. એમાં નહીં પડે કેણે ફેર રે, શીત તાપે બ્રહ્મ મૂલ મારે, જાવા આવી ગયા છે તોલ મારે. હરિ પ્રતાપે બ્રહ્મ મૂલ મારે, જાવા આવી ગયા છે તોલ મારે. જીવ જોરે છુજાવા છે લઈ રે, સુખી કરવા છે સુખ દઈ રે. જીવ જોરે સુજા
અક્ષરધામ માં જવા માટેના ભક્તજનો નિષ્કુળાનંદ સ્વામી કે આ વખતે તોલમાં આવી ગયા. તોલમાં આવે એ પછી બહાર રે, ઘઉંની બોરી હોય કે બાજરાની હોય, ચણાની હોય, ચોખાની હોય, એમાં કાકરા ઘૂસી ગયા હોય, એ તોલમાં આવી ગયા હોય પછી એ આવી જ જાય. ગમે ત્યાં પાર્સલ કરે, અહીંથી અમેરિકા મોકલે તો એ અમેરિકા કાકરા પોગે બોલું. એમ મહારાજ કે આ વખતના નિર્ણયોમાં જે જીવ આવી ગયા એ અક્ષરધામમાં બોલો, એ પાર્સલમાં જો જોડાઈ ગયા, એ પાર્સલ ભેગા બંધાઈ ગયા, તો એ પછી બધું પાર્સલ અહીંથી સીધું મહારાજ કે અક્ષરધામમાં મોકલવાનું છે. કોઈ રોકે નહીં, એને ભગવાનને મોકલું પાર્સલને કોણ અડે કયો? એમ ભક્તજનો ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં રહીને જીવને અક્ષરધામમાં ઘણા ઘણા જવાના ભક્તજનો નિર્ણયો લીધા છે. એવું આ ગઢપુર છે. જેટલા આમાં ઊંડા ઉતરીએ ભક્તજનો એટલો ઓછો છે. આ મહિમાનો ગ્રંથ છે, અને ગઢપુર આવે ને આ મહિમા ન ગાય તો આને પુરુષોત્તમ પ્રકાશ કહેવાય કેમ? ગજબનો મહિમા ભક્તજનો આ વાતમાં લખાણો છે. પણ બહુ વિસ્તારમાં નથી જાઓ, કારણ કે આ ગ્રંથ સહેજમાં મહારાજના સિદ્ધાંત સુધી પહોંચવા માટે આપણે પ્રયત્ન કરવા છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ એમ લખ્યું છે કે આ મહિમાના ગ્રંથમાં મહિમાની વાત આવશે, કારણ કે આ યમદંડ નથી. યમદંડ તો કોના માટે હોય? તો કે યમદંડ એના માટે હોય જે પેલો હજી પાપા પગલે કરે છે અને પાપને માર્ગે રચશે, એના માટે યમદંડ. યમનો દંડ દેખાડી એને ન્યાથી પાછો વાળવા પૂરતી છે. ત્યાર પછી કે કલ્યાણ નિર્ણય, તો કે જેને મોક્ષની ગતિમાં કલ્યાણ નિર્ણયમાં કાંઈ ફેર હોય, સમજણમાં કાંઈ ફેર હોય, એના માટે કલ્યાણ નિર્ણય છે. વચનવિધિ જે રીઢો ગુનેગાર છે એના માટે સ્વામી કે વચનવિધિ ગ્રંથ છે. અને ભક્તો ક્યારેક વાંચજો વચનવિધિ ગ્રંથ. હારા હારા રૂવાડા બેઠા કરી દે એવા એમાં વચનો સ્વામીના છે. તો આ એ ગ્રંથ નથી સ્વામી કે આ તો પુરુષોત્તમ પ્રકાશ ભગવાનના મહિમા તો ભારો ભાર ભરેલો ગ્રંથ છે. ગઢપુરનો ગજબનો મહિમા સ્વામી કે આમાં મેં કીધો છે એવો સિતાર સ્વામી ગઢપુરને ચિત્ર્યો છે. ગજબની વાત છે. વાલા ભક્તજનો હજારો ઉત્સવ થયા, અન્નકૂટનો ઉત્સવ, જન્માષ્ટમીનો ઉત્સવ, હોળીના ઉત્સવ, ઉતાસણી, બહુ બહુ મહારાજે ઉત્સવ કર્યા છે. સંતોએ પણ ખૂબ ખૂબ એ ઉત્સવનો લાભ લીધો છે. સ્વામી કે આ વખતે મહારાજે લહેરમાં આવીને વાત કરી છે. લેરી આવ્યા બહુ લેરમાં અતિ મેર કરી મેરવાન, દુખિયા જીવ સુખિયા કર્યા વળી પાપે કર્યા પુણ્યવાન, મોટા ભાગ્યે ભૂમિના જ્યાં હર્યા ફર્યા હરિયાપ, પાવન થઈ એ પૃથ્વી હરિચરણ ને પ્રતાપ. મોટા ભાગ્ય ભૂમિના સમય કે કેટલાક વખાણો, એમ ગજબના એ ભૂમિના ભાગ છે. અનંત કોટી બ્રહ્માંડ નો ધણી, કેવડો મોટો બ્રહ્માંડ, 14 લોક, અતળ વિતળ સુતળ તળાતળ અસતળ મહાતળ પાતાળ, ભૂલોક ભૂરલોક મહરલોક જનલોક સત્યલોક, ત્યાં સુધીની વાતમાં ભગવાન સ્વામિનારાયણ એકેય ધામ ગમ્યો નહીં, એકેય લોક ગમ્યો નહીં, અને આ ભૂલોક ને પસંદ કર્યું. એમાં ભગવાન સ્વામિનારાયણ એમ કહેવાય છે સાત ખંડ છે, નવ ખંડ છે, સાત દીપ છે, એમાં ભગવાને ભરત ખંડ ને નક્કી કર્યો. અને એમાં ભગવાન સ્વામિનારાયણ સોરઠ દેશ ને એમાં ગઢપુર ગામ, તો એ ભૂમિના કેટલા મોટા ભાગ છે. ભગવાન સ્વામિનારાયણ જે સ્થાન નક્કી કરે રહેવાને વાસ્તે કોઈ જગ્યાએ મહારાજ બંધાય નહીં. મહારાજ કે અમારો તો એવો સ્વભાવ કે એક જગ્યાએ ગોદોહન માત્ર ન રોકાય, એમ છતાં પણ ગઢપુરમાં આવીને બંધાણા બંધાણા તો એવા બંધાણા કે જવા માટે સમર્થ ન થાય. કયો આજ્ઞા માગવી પડે, આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી, એવા બંધાણા. તો એ ભૂમિના ભાગ છે, ત્યાંના ભક્તોના મોટા ભાગ સમી કે હું લખું એમ. એ ગઢપુરને વિશે ભગવાન સ્વામિનારાયણ ત્યારે લાડુબા જીવબા આદિ બહેનોના ભાવને દાદા ખાચર દ્વારા ભગવાન સ્વામિનારાયણ જાણે છે. બહુ પ્રાર્થના કરી મહારાજને કે મહારાજ બીજી જગ્યાએ બધે મંદિર કરો, અમારો ગઢપુરનો શું વાંક. અને એમ કહેવાય છે ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો છે ગઢપુરમાં મંદિર કરવું છે.